શ્રોતા મિત્રો, ભારત એ વિશ્વનો એક એવો દેશ કે જેમાં વિશ્વની સૌથી વધુ યુવા વસ્તી રહે છે, અને કદાચ એટલે જ ભારતને યુવાનોનો દેશ કહીએ તો કંઈ ખોટું નહીં થાય. આ યુવા શક્તિનું કૌશલ્ય વર્ધન થાય ભારત સરકારના મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટને સીધી કે આડકતરી રીતે બળ મળે, ભારતનું અર્થતંત્ર મજબૂત અને સ્વાવલંબી બને, અને ઉદ્યોગ ક્ષેત્રે પાપા પગલી કરવી હોય કે પછી કંઈક મોટું કરવાની મહત્વાકાંક્ષા હોય તેને સપોર્ટ મળી શકાય, આધાર મળે, આ બધા હેતુઓને એક જ કાર્યક્રમમાં જો સાધવાનો પ્રયત્ન હોય તો તે છે ભારત સરકારનો મહત્વાકાંક્ષી કાર્યક્રમ સ્ટાર્ટઅપ ઇન્ડિયા. શું છે આ યોજના, શું થશે તેના લાભ, અને શું કોઈ ગેરલાભ છે ખરા? અને જ્યાં સુધી વાત કરીએ ઓસ્ટ્રેલિયા સાથેના સંબંધની, તો શું સ્ટાર્ટઅપ ઇન્ડિયાનો ઓસ્ટ્રેલિયા સાથે બી કોઈ નાતો જોડાઈ શકે ખરો? ચલો આ વિશે વિગતવાર માહિતી મેળવીએ જાણીતા પત્રકાર સંજયભાઈ ઉપાધ્યાય પાસે. સંજયભાઈ, SBS ગુજરાતી પર આપનું હાર્દિક સ્વાગત છે.
થેન્ક યુ હરિતાબેન.
સંજયભાઈ, પહેલા જ જણાવી દઈએ કે ભાઈ સ્ટાર્ટઅપ ઇન્ડિયા બહુ જ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે, બહુ જ સારી રીતે લોકોએ તેને આવકાર આપ્યો છે. શું ભારત જેવા વિકાસશીલ દેશ માટે સ્ટાર્ટઅપનું મહત્વ છે, તેના વિશે આપ શું માનો છો?
સમગ્ર વિશ્વની અત્યારે ટોટલ વસ્તી 7.4 બિલિયન છે, અને એમાં 125 એટલે 1.25 બિલિયન વસ્તી ઇન્ડિયાની છે. પણ જયારે તમે ઇકોનોમીની રીતે જુઓ તો વર્લ્ડની 2% ઇકોનોમી પણ ઇન્ડિયાની નથી, ઇન્ડિયાનો એમાં હિસ્સો નથી. એનું કારણ સ્પષ્ટ છે કે વર્ષોથી ભારતમાં જે અધિકારશાહી અને સમાજવાદ એટલું હાવી રહ્યું છે યુવાધન ઉપર, કે કાંઈ બી ડેવલપમેન્ટ કરવું હોય તો સમાજવાદ આડે આવે, અધિકારીઓ આડે આવે, કેટલી પ્રોસેસ હોય, આને કારણે આગળ યુથ આવી નતું શકતું, અને પરિણામે ભારત છોડી બહારે જાય અને ત્યાં પોતાનું ટેલેન્ટ બતાવે. ભારત હવે એવું લાગે છે કે મૂડીવાદ તરફ આગળ વધી રહ્યું છે, જે ખૂબ જ વહેલી જરૂર હતી, અને માટે સ્ટાર્ટઅપ એટલે આની એક શરૂઆત એવું મને લાગે છે.
સ્ટાર્ટઅપ ઇન્ડિયાના કોઈ ખાસ ફીચર્સ, મહત્વના લક્ષણો વિશે પ્રકાશ પાડી શકશો?
હા ચોક્કસ. સ્ટાર્ટઅપની જે યોજના કેન્દ્ર સરકારે બહાર પાડી છે એમાં મહત્વનું જો કહી શકાય તો અત્યાર સુધી શું હતું કે કોઈ બી નવા ઉદ્યોગપતિને કોઈ બી બિઝનેસ શરૂ કરવો હોય તો જેમ આપણા અહીંયા કહેવત છે કે ભાઈ અભિમન્યુના 7 કોઠા વિંધવા પડે એવી પ્રકાર હતી. સ્ટાર્ટઅપ ઇન્ડિયામાં જેટલી બી ઇન્ડસ્ટ્રીઝ આવશે એ ઇન્ડસ્ટ્રીઝને ઇઝી લાયસન્સ, કોઈ બી વધારે કનડગતની હેરાનગતિની એમને આવશે કે ભાઈ મારે 10 કરોડથી નીચેનો મારો આ બિઝનેસ છે અને મારે કરવો છે, તો એમને ઇઝીલી લાયસન્સ આપી દેવામાં આવશે. આવો જ સ્ટાર્ટઅપ ઇન્ડિયાનો જે બીજો મુદ્દો છે, તમે ઉદ્યોગ શરૂ કર્યો પછી 3 વર્ષ સુધી કોઈ બી ઇન્સ્પેક્ટર તમારી ફેક્ટરીમાં ચેકિંગ કે બીજા સેના બી માટે આવી નહીં શકે. આ એક ઉદ્યોગકારો માટે જે નવા સાહસિકો છે એના માટે ખૂબ જ મહત્વની વાત છે. અને ત્રીજી વાત જે નવા ઉદ્યોગોને આકર્ષી શકે એવી વસ્તુ, ઉદ્યોગ સ્ટાર્ટ કર્યો પછી 3 વર્ષ સુધી ઉદ્યોગકાર સ્વાભાવિક છે કે નવો ઉદ્યોગ શરૂ કરતો હોય તો સંઘર્ષ કરવો પડે, બધા મહેનત કરતા હોય, માર્કેટ વૈશ્વિક માર્કેટ પણ જોવાતી હોય. આ ઉદ્યોગો પાસે 3 વર્ષ સુધી સરકાર એક પણ ટેક્સ નહીં લે. આનો સીધો ફાયદો એવો છે કે ટેક્સ ના લે ઉદ્યોગો માર્કેટમાં એસ્ટાબ્લિશ થવા માટે એટલો બધો પ્રયત્ન કરી શકે. અને એનાથી શું થાય, અત્યાર સુધીની સ્ટેટસ શું છે કે જૂના ઉદ્યોગો છે તો એમને કાયદાની બધી જ આંટીગૂટી માલુમ છે, નિયમો એમને ખબર છે. એટલે નવા ઉદ્યોગો જે આવે છે ને એમની સામે ટકી જ નથી શકતા. ભારતમાં જોશો તો વર્ષોથી જે જૂના ઉદ્યોગો છે એનું જ અત્યારે મોનોપોલી છે ચારે બાજુ. પણ હવે લાયસન્સ રાજ અને ઇન્સ્પેક્ટર રાજ બાકાતીથી અને જે ઇઝી ગોઈંગ સ્ટાર્ટઅપ થયું છે એનાથી નવા ઉદ્યોગો ભારતના વિકાસમાં સહભાગી થશે એની એને પૂરતી તક મળશે.
સ્ટાર્ટઅપ ઇન્ડિયા અંતર્ગત કઈ કઈ શ્રેણીના ઉદ્યોગોને સ્થાન આપવામાં આવ્યું છે અને શું મૂડીનું કોઈ બંધારણ ખરું?
મૂડીનું ચોક્કસ બંધારણ છે 10 CR, 10 કરોડ સુધીનો કોઈ બી પ્રોજેક્ટ હોય એની અંદરનો તો એને પ્રાયોરિટી આપવાનું અત્યારે નક્કી કરવામાં આવ્યું છે. જે તમે બીજા ક્ષેત્રની વાત કરી કેવા કેવા ઉદ્યોગો આવી શકે તો તમે બી જાણો છો કે ભારત એક હબ છે. અહીંયા 49% એગ્રીકલ્ચર ગ્રોથ દેખાય છે, 32% સર્વિસ સેક્ટરમાં ગ્રોથ છે, પણ ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ ખાલી 20% છે. આ ગ્રોથ વધારવો જરૂરી છે એટલે અહીંયા મિનરલ બેઝ ઉદ્યોગો ચાલે, એગ્રીકલ્ચર ક્ષેત્રમાં તમારી પાસે ટેકનોલોજી હોય તમે આવો. હવે સરકાર દરેક ક્ષેત્ર યુવાનોને પૂછે છે તમે સંશોધનો કર્યા, તમારા વિચારો શું છે, કયો બિઝનેસ તમને એમ લાગે છે, કેમ કે આજની તારીખે વર્લ્ડનું સૌથી મોટું પરચેસિંગ માર્કેટ હોય તો ઇન્ડિયા છે. દરેક ફોરેન ની કંપની મે ઇન્ડિયામાં આવીને પોતાનો પ્રોડક્ટ સેલ કરવી છે. માટે શું થાય છે કે અત્યારે આપણી ઇમ્પોર્ટ જે છે એ ખૂબ જ વધુ છે. સરકારે સ્ટાર્ટઅપમાં નવા ઉદ્યોગોને પ્રોત્સાહન જ એટલા માટે આપ્યું છે કે ઉદ્યોગો શરૂ થાય પેલા દેશની, ભારત દેશની જે આંતરિક જરૂરિયાતો છે એ આ ઉદ્યોગો પૂરી કરે, કોઈ બી એક્સ વાય ઝેડ. પણ પેલા દેશની જરૂરિયાત પૂરી થશે તો એનો સીધો લાભ ભારતની ઇકોનોમી ઉપર પડશે.
સ્ટાર્ટઅપ યોજના અંતર્ગત બહુ જ ઉત્સાહમાં તો આપણે આવી જઈએ, કારણ કે બધી બહુ સારી સારી વાતો છે, પણ શું આના કોઈ ભયસ્થાનો પણ ખરા?
ચોક્કસ ભયસ્થાનો છે, જેમ ફાયદો હોય એમ એના ભયસ્થાનો પણ હોય, સમજી શકાય છે. હાલની જ વાત કરીએ તો અત્યારે સ્ટાર્ટઅપ તો હજી લોન્ચ થયું છે, પણ એની પહેલા જ ભારતની મોટા ભાગની બેંકોનું એનપીએ, નોન પરફોર્મિંગ એસેટ, એ ખૂબ જ હાઈ છે. હવે જ્યારે તમે બેંકોના ફિગર જોશો આ એનપીએ ના, તેમાં સૌથી વધુ આંકડા ઉદ્યોગો સાથે જોડાયેલા છે, કે ઉદ્યોગોએ બેંક પાસેથી ધિરાણ લીધું, ઉદ્યોગ ન ચાલ્યો, બેંકોનું ફંડ એ લોકો ચૂકવી નથી શકતા, વ્યાજ ચડે રાખે છે. પરિણામે આની સીધી અસર આર્થિક પરિસ્થિતિ ઉપર થાય છે. હવે જ્યારે તમે સ્ટાર્ટઅપ કરો છો, બધા ઉદ્યોગો નવા આવે છે, બેંકોને તમે કહો છો કે આમ ધિરાણ આપે, તો બેંકોનું એનપીએ વધે તો આખા ભારતની જે અર્થવ્યવસ્થા છે એના ઉપર આની ખૂબ જ અસર પડી શકે, એવું અત્યારે એક જ પ્રાથમિક ભયસ્થાન દેખાય છે.
આના સિવાય આપણે વાત કરીએ ઓસ્ટ્રેલિયા સાથેના સંબંધની, શું સ્ટાર્ટઅપ ઇન્ડિયા સાથે એવી પણ કોઈ જોગવાઈ છે કે દેશ વિદેશના યુવા ઉદ્યોગકારો કે ભારતીય મૂળના લોકો આ પ્રોજેક્ટ સાથે જોડાઈ શકે?
ઓસ્ટ્રેલિયા અને ઇન્ડિયા એ બે જ દેશો એવા છે કે જ્યાં વૈશ્વિક મંદીની અસર જોવા નથી મળી. એનું કારણ સ્પષ્ટ છે કે બંને દેશોમાં ક્વોલિટી છે, યુથ પાસે વિચારો છે, સ્વતંત્ર વિચારો છે. અને બંને વચ્ચે અમુક બિઝનેસની સામ્યતાની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયામાં ડેરી ઉદ્યોગ, ઓસ્ટ્રેલિયાનું એજ્યુકેશન, આ જ નવી ટેકનોલોજી કે જે ઓસ્ટ્રેલિયામાં છે જે ઇન્ડિયામાં ઇમ્પ્લિમેન્ટ કરી શકાય એવી છે. આપણે જાણીએ છીએ કે ભારતમાં અનાજ ઉત્પાદન થાય છે પણ વેસ્ટેજ ખૂબ જ વધુ છે, તો એને કેવી રીતે નિયંત્રિત કરી શકાય આની ટેકનોલોજી ખૂબ જરૂરી છે. અને આ બધી ઓસ્ટ્રેલિયામાં છે. જો કોઈ યુવા ઉદ્યોગ સાહસિક આ ટેકનોલોજી, આ પ્રપોઝલ લઈને ઇન્ડિયામાં આવશે ને એનો પ્રોજેક્ટ એ રજૂ કરશે, તો સ્વાભાવિક છે કે સ્ટાર્ટઅપ ઇન્ડિયામાં ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે ખૂબ જ મોટા પ્રમાણમાં એવું દેખાઈ રહ્યું છે કે લાંબા સમયમાં આના બહુ સારા પરિણામો મળી શકે.
ખૂબ ખૂબ આભાર સંજયભાઈ અમારી સાથે આ બહુ જ મહત્વની માહિતીઓ શેર કરવા માટે.
ધન્યવાદ.